माचिन्ता विघ्न विनाशिनी मातु कमलासिनी विषहति हंसवाहिनी दुर्गे तू अमने दे
पूज्य मां सर्वेश्वरी मां वडियो मुरुबियो मित्रों माताओं अने बहनों गई काल नो दिवस एक अवनी ऊपर महापुरुष नो जन्म थियो एक शक्ति उदर में महापुरुषे जन्म लीधो अने कैक जीवो ने जीवन अर्पण कर्यु एमने मारा मुंबई ना एक प्रोग्राम ने हिसाबे हूं गई काले तो हाजर न रही सको मने थोड़ो रंज हतो पण આજનો દિવસ નિર્માણ થયું હોય છે પણ આજનો દિવસ એ અદભુત છે. જન્માષ્ટમી છે, ભગવાન કૃષ્ણનો આવની ઉપર જન્મ થયો એવો રૂડો દિવસ છે આજે. ભારત દેશ ધર્મનો દેશ છે. હું પરમદિવસ પૂજ્ય મા પાસે એવો દર્શન કરવા માટે પૂજ્ય માએ ઘણી વાતો કરી. પરમ પૂજ્ય મહાત્માજીના સાથમાં રહી એનું વર્ણન કરતા હતા. ખરેખર મારી પાસે તો શબ્દો ટૂંકા પડે છે, કારણ કે એટલા બધા પ્રવાહમાં તણાઈ જવાય છે કે શબ્દો વિરામ પામે છે, પછી એને માણવાની જ મજા આવે છે. કારણ કે આ દેશ ની ધરતી જેવી છે ભાઈ. મુરુબી નારાયણભાઈને હું હમણાં જ કહેતો હતો કે આ દેશમાં યુગે યુગે મહાપુરુષો જન્મ લે છે. એક કવિને તો કોઈ પ્રશ્ન કર્યો હતો કે ભારતની વિશિષ્ટતા શું એમ, તો કે અમેરિકાને માં કહેવાય તો કે ના, રશિયાને માં કહેવાય તો કે ના, દુબઈ બાઈ માણાનું નામ છે પણ માં કહેવાય તો કે ના, અમારા દેશને માં કહેવાય છે, ભારત માં. હે, એટલે તો જુઓ ને, બેઠી બેઠી આજુબાજુના દેશને ધવરાવે છે ને, જે જોઈ લઈ જજો એમ, અમે ભૂખ્યા રહ્યો તમે તમારે તમે ખાવ એમ. ખવડાવીને ખાય એનું નામ તો માં કહેવાય. જે દેશમાં દેવાની જ વાત આવી છે, જે દેશમાં લેવાની વાત આવી જ નથી. આપણા ભારતના તો જાણવા ઉપદેશ આપે, ભારતનો પથ્થરે ઉપદેશ આપે. કવિએ તો ત્યાં સુધી લખ્યું છે
કે જાણવા પોતરે એ પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો
એ આત મોરે જી ગાવડી પોતે રે પોતાનું દૂધ નથી પીતી રે ઉપકારી એનો આત મોરે જી વગડાની માલિપા પાંદડા ખાયાવે ખાખા ખાયાવે અને તમને મને આવીને ઘીરે અમૃત જેવું દૂધ પાય એ ગા પોતાનું દૂધ નથી પીતી. એક તમે જાણવાને પાણો મારો તો એ ખાવા માટે તમને ફળ દે. ખરેખર જાણવું જો આવું ઉપદેશ જીવન જીવતું હોય, એક પશુ જો જીવન જીવતું હોય તો મને અને તમને તો પરમાત્માએ બુદ્ધિ આપી છે. ઈશ્વર તરફ જવા માટેની મને તમને ગતિ કરવા માટે ઈશ્વરે બુદ્ધિ આપી છે. પરમાત્માના હાથ સુર વાગતા હતા સાત પરમાર્થ માટે. ક્યાં ક્યાં? એક જાડવાનો સુર વાગતો હતો. શું વાગતો હતો? કોક પથ્થર મારે તો એને ખાવા ફળ દેજો. બીજો નદીનો સુર વાગતો હતો. કોક તરીહું આવે તો એને પાણી પાજો. ત્રીજો ધરતીનો સુર વાગતો હતો કે એક કણ કોક વાવી જાય એને અનેક કણ કરીને દેજો. બીજાને માટે વિશેષ આપવાની જ વાત પરમાત્માને ઘીરે થઈ છે. પણ ખબર નહીં, હાથ સુરની વાહલી બહુ સરસ ભગવાનની વાગતી હતી. એમાં ભગવાને આઠમું કાણું પાડ્યું અને આપણે માણા બધાય અને એવી બંસરી બસુરી થઈ ગઈ કે માણાનો સ્વાર્થનો સુર મીંડ્યો વાગવા. બસ બધાનું લૂંટીને મને દેજે, બધાનું લૂંટીને મને દેજે. સાધનાના પંથમાં તો સમર્પણની બહુ જરૂર છે. બધાને સારું થવું જ ભાઈ, પણ સારું થવા માટે એનું મૂલ ચૂકવવું પડે છે. કવિએ લખ્યું છે,
એ જ નથી એ મફતમાં મળતા એના એ મૂલ ચૂકવવા પડતા દુનિયામાં સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા
એના મૂલ ચૂકવવા પડતા. ઘણું સમર્પણ કર્યું છે મહાપુરુષોએ પરમ પૂજ્ય માઈએ, જેથી કરી મને તમને જીવનનો રાહ બતાવે છે. અને બહુ સાચી વાત છે, મારા ને તમારા જીવનની સારું થવા માટે જ પ્રયત્ન કરવા પડે છે. ખરાબ થવા માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. એક દિવાલને તમારે ઉદલી કરવી હોય તો ચૂનો કરવો પડે, કલર કરવો પડે, પણ મેલી કરવા માટે કાંઈ ન કરવું પડે. એ તો કાંઈ ન કરો એટલે મેલી થઈ જાય, એની મેલી મેલી. તમારે કપડાને ઉજલા કરવા હોય ને તો ધોવા પડે. મેલા કરવા માટેનો કોઈ પ્રોગ્રામ ખરો કે ભાઈ અમારે ચાર પાંચ દિવસે કપડાં મેલા કરવાનો પ્રોગ્રામ છે? એ તો ન ધોવો એટલે મેલા થઈ જાય. દીકરાને સંસ્કાર દેવા હોય તો એને સારી સ્કૂલમાં ભણાવવો જોઈએ. એને ધર્મનો રાહ દેવો હોય તો કોઈક સારા સાધુના સાનિધ્યમાં રાખવો જોઈએ. પણ એને જો ગાયલું શીખવાડવી હોય ને તો એના માટે કોઈ ટ્યુશનની જરૂર નથી. એ તો તમે અમુક શેરીઓમાં મૂક્યા હોય એટલે ત્રીજેથી ગ્રેજ્યુએટ થઈને વ્યો આવે. એમાં કહેવાનો મારો અર્થ, ખરાબ થઈ શકાય છે, સારા થવા માટે જ પ્રયત્ન કરવા પડે છે. અગાસી ઉપર ચડવું હોય તો પગથિયાં ચડવા પડે, પણ અગાસી ઉપરથી પડવું હોય તો એક સેકન્ડ થાય, જરાય વાર ન લાગે. હેઠું આવી શકાય છે, ઉપર જવા માટે જ પ્રયત્ન કરવા પડે છે. એટલે જ મહાપુરુષો પોકારી પોકારીને કહે છે, જાગો જાગો જાગો. ધર્મશાળામાં તમે હુવો ને તો પગીએ પડકારો કરે કે ભાઈ જેને છેટું જવું હોય વહેલા ઉઠી જઈજો. એને છેટું જવું હોય વહેલા ઉઠજો. પછી વડોદરા, સુરત, મુંબઈ, અમદાવાદ એની વાત નહીં, તો જીવને શિવ સુધી જવું હોય તો કેટલું વહેલું ઉઠવું પડે વિચાર કરો. એટલે જાગવાની વાત કરી. હું ન ભૂલતો હતો ઓલે વખતે, પણ મેં પ્રશ્ન કર્યો હતો અને મને ગમ્યો હતો પ્રસંગ, બીજી વાર રજૂ કરું છું. એક કવિ મળવા આવ્યા, મારે મહારાજને મળવું છે. કે એ તો સૂતા છે, પોજ્યા છે, ઉઠાડો ને, મારે કામ છે. તો કે ના, એ તો એની મેલે ઉઠે, અને અમારા દરબારનો નિયમ છે મહારાજનો કે એ તો એની મેલે ઉઠે અને જગાડાય નહીં. એટલે કવિ તો બેઠો બિચારો રાહ જોઈ જોઈને, એ એક કલાક બે કલાક કે હવે મહારાજ ઉઠ્યા, તો કે ના એ તો એની મેલે જાગે, એને ઉઠાડાય નહીં માણસો કે નહીં. તો કે ના, કે તો હવે મારે કેટલીક રાહ જોવી, તમારા દરબાર ઉઠે ને મહારાજ એને આ ચીઠી આપી દેજો. એટલું કહીને કવિ તો યોગ્ય, એ મહારાજ જેવા ઉઠ્યા, નિતકર્મ કરું, નિરાતે બેઠા, માણસે આવીને વાત કરી, બાપુ એક કવિ આવ્યા હતા તમને મળવા માટે, પણ તમારો તો નિયમ એવો ને કે જગાડાય નહીં, એટલે એક ચીઠી આપતા ગયા છે. એમ તો કહા, લાવો જે ચીઠી. એ ચીઠી આપીને તો એમાં એક સવિયો લખ્યો હતો કે પેટ મેં પોજો, પોજો મહી પર, પાલન મેં પોઢી બાલ કહાયો, આય જબ તરુણાય ત્રિયાસંગ સહેજ મેં પોઢ કે પોઢ મેં રંગ મચાયો, પણ ક્ષીર સમુદ્ર કે પોઢન હાર, બ્રહ્મ કબૂચિત તે નહીં ધાર્યો, તો પોઢત પોઢત હી અબ તેરો ચિતા પર પોઢન કેદીને આવ્યો. હવે તો ઊંચું કેટલે ઠેકાણે હૂતો, માના ઉદરમાં હૂતો, જેલમાં પછી ઘોડીએ હૂતો, સંસારને પગથિયે હૂતો, પણ પાંચ નામ જો પરમાત્માના તે લીધા ન હોય તો હવે તો તારું ઠાઠડીમાં હોવાનું ટાણું આવ્યું. હવે તો ઉભો થા, જાગવાની વાત છે. અને જાગ્યા વિના, પ્રયત્ન કર્યા વિના, ઈ દ્રષ્ટિ મળ્યા વિના કોઈ દિવસ સંતનો પરિચય થઈ શકે નહીં. આજે માણસો ઘણા વાતો કરે છે ને, અમારે તો સાચા સાધુ જોઈને ભગવાનના દર્શન કરવા જોઈએ. અરે પણ ભગવાનના દર્શન કરતા પહેલા તારું પાત્ર તો બનાવી ભલા મને, તને એમ પરમાત્મા મળી જાય. બહુ સાચી વાત છે. એના માટે છોડવું પડે, સાધના કરવી પડે, તપ ત્યાગ. હિમાલયના પહાડોની માલિપા પૂજ્ય મહાત્માજી માતાજી કહેતા હતા, જાતા એ અંધારાની માલિપા શું પુકારે છે, શું સાધકની સાધના છે. અંધાર મને મા પ્રમદીશ વાત કરતા હતા, અંધારાની માલિકા પોતે ગાયને બહુ ભાવથી ગાતા હતા. એટલું બધું મને તો એમનું ગાવું ગમ્યું છે કે એનું કારણ છે કે એ તો અંતરથી ગાય છે, ગાવા ખાતર તો નથી ગાતા. એ મહાત્માજી એ પહાડમાં હાલ્યા જતા હોય, અરે પરમાત્મા આવી અને એને એની વ્યવસ્થા રસ્તામાં કરતા હોય, એ તો એ દ્રષ્ટિ એને મળે. પ્રહલાદની 5 વર્ષની ઉંમર હતી એમ કે છે, અને અરણાકશ્યપે કીધું કે બેટા ખોળામાં બે એટલે બેઠો, કે આપણા દેશના ઋષિઓ તને શું ભણાવે છે બોલજી. એટલે પ્રહલાદ બોલ્યો, બોલું બાપુ. તો કા, બોલ શું. એટલે પ્રહલાદ બોલ્યો, કકા બારાકડી. કેવી બોલ્યો, કે મારે કયેથી કમલાનો નાથ રે, એ મારે ખાયે થી ખગવાસ, હું નહીં ભજું વૈકુંઠ નાથ વિન્યા. પછી મારે ગયે થી શ્રી ગોવિંદ રે, એમે તો ગગાને જડો રે ઘનુશ્યામ, હું નહીં ભજું વૈકુંઠ નાથ વિન્યા. અને બાવડું પકડી હરણા કસે ખા કર્યો એનો, અને દેશના ઋષિઓને બોલાવીને કીધું કે તમે મારા દીકરાને આવું ભણાવો છો, જેનું નામ હું મુકાવા માંગુ છું એને તમે મોઢે કરાવો છો, જેલમાં કાળી અંધારી કોટડીમાં પૂરી દો. 5 વર્ષના પ્રહલાદને અંધારી કોટડીમાં પૂર્યો. એક રાત, બીજો દી, બીજી રાત, ત્રીજો દી, ત્રીજી રાત ગઈ, ત્યાં તો રૂકમણીજી થાળ તૈયાર કરી અને હાલતા થયા. એટલે પ્રભુએ પૂછ્યું, દેવી આજ ક્યાં જાઓ છો? તો કે અંધારી કોટડીમાં મારા દીકરાને જમાડવા જાઉં છું. એ અંધારી કોટડીમાં ભગવતી આવી અને જમાડી ગયા, અને હરણાકશ્યપને ખબર પડી. પ્રહલાદને પૂછ્યું કે અંધારી કોટડીમાં તને કોને ખબર આવ્યું? અને તારે પ્રહલાદે એટલું કીધું, પિતાજી તમારી અજ્ઞાનતા ઉપર તો હવે મને બહુ ક્રોધ આવે છે, કારણ કે માના ઉદરમાં ઊંધે માથે જીવ હોય, એક મુઠ્ઠી એક જગ્યામાં, ન્યા પરમાત્મા જો પોષણ કરતો હોય તો અંધારી કોટડીમાં પોષણ ન કરે મારું. પણ આ શ્રદ્ધા નથી, શ્રદ્ધા મેળવવા માટે તો સમર્પણ કરવું પડે છે. અને માણસને શું છે ખબર, અહંકારના જે પડલ આવી ગયા છે ને, હું કરું એ જ અજ્ઞાનતા, અને સકટનો ભાર જેમ સ્વાન તાણે. મને તો ઘણી વાર વિચાર થાય કે માણસ અભિમાન કેનું કરતો હોય છે. ઠીક, સાત્વિક અભિમાન હોય તો ભલે કરે, ધર્મશાળા બાંધીને તકથી મૂકતો હોય તો ભલે મૂકે, એમાં આપણે વાંધો નથી. નિશાળ બનાવીને કદાચ તકથી મૂકતો હોય તો એ વાંધો નથી. પણ નિશાળના બે ઓરડા બનાવી અને તકતી મૂકવાનો જે અભિમાની આગ્રહ રાખે છે, એને એટલો વિચાર કરવો જોઈએ કે હિમાલય ઉપર પરમાત્માએ તકતી મૂકી કા મેં બનાવ્યો છે. આ ગરવા ગિરનાર ઉપર બોર્ડ મૂક્યો છે કે આ મેં બનાવ્યો છે. દરિયાને કાંઠે કોઈ દી તમે વાંચ્યું છે કે આ મેં ગાયલો દરિયો, મરી ગયા જો કોઈ આમાં ખોબો પાણી પીધું છે. એની વળતર લેવા માંગે તો મારો ને તમારો ભૂકો બોલી જાય ભાઈઓ. અને છતાંય આપણે અભિમાનના પૂતલા એના શ્વાસ ઉપર જીવનારા, અને છતાંય હું કરું એ જગના. અરે એની ક્યાં વાત કરો છો? આપણો જન્મ થાય ને ત્યારે જન્મ તારીખ કોણ લખાવા જાય? બાપ લખાવા જાય કે અમારે ત્યાં દીકરો જન્મો લખી લ્યો. કોઈ છોકરો ગયો હું જન્મો લખી લ્યો તલાટીને છોકડે. આપણો જન્મ થાય ત્યારે જન્મ તારીખ બાપ લખાવા જાય, અને આપણું મૃત્યુ થાય ત્યારે મૃત્યુ તિથિ દીકરો લખાવા જાય કે અમારા બાપા ગુજરી ગયા લખી લ્યો. જન્મ તારીખ બાપ લખાવે, મૃત્યુ તિથિ દીકરો લખાવે. મારા તમારા જીવનમાં જો બે તારીખ જો લખાવવાનો અધિકાર ન હોય તો અભિમાન શેનું કરવું એમ વિચાર થાય આપણે. અને માણા આજ ઘણા માણસો એમ કે છે કે અમને ઊંઘ નથી આવતી. ઊંઘ ક્યાંથી આવે ભાઈ? પથારીમાં હરકોલિયા પાથર્યા હોય એમાં ઊંઘ આવે? ઊંઘને માટે તો છોડવું પડે છે, અને છોડો તો જ ઊંઘ આવે. સમજી લ્યો, મારા તમારા નિતકર્મ જોઈ લ્યો. હવારમાંથી ઉઠીને હજી માણા લાઈવ કરતો હોય, હવારમાં પથારીમાંથી ઉભો થાય એટલે એમ કે મારું બ્રશ લાવ, મારું ઓલિયું લાવ, પાણીનો લોટો લાવ, પછી કે નાવા માટે ડોલ લાવ, ટુવાલ લાવ. એ લાઈવ કરતો બારો નીકળે એટલે કે હવે મારા કપડાં લાવ, ચશ્મા લાવ, પાકીટ લાવ. એ લાઈવ કરતો કે હવે નાસ્તો લાવ. એ ખાતો ઓફિસે જાય, નોકરીએ જાય, અમારા જેવા પ્રોગ્રામ દેવા જાય, પછી ન્યાય કે ફાઇલ લાવ, કાગલિયા લાવ. એ આખો દી લાઈવ કરતો હોય, એને નીંદર ક્યારે આવે? ઘીરે આવે ને બધું છોડે ત્યારે યાદ. આમ ચશ્મા ઉતારી નાખે, પાકીટ કાઢી નાખે, જોબો મૂકી દે, બધું મૂકો તો નીંદર આવે. કોઈ દી લાઈવમાં નીંદર ન આવે ભાઈ, છોડવું પડે છે. હે, છોડવામાં જ મજા છે, અને દેવાની મજા છે, લેવાની મજા નથી. આ દેશે તો દેવામાં જ શીખવાડ્યું છે. આ ભારતને રજકણો જીવ છે. પછી ત્યાં સુદામા અને કૃષ્ણનો દાખલો લ્યો તો દેવાની જ મજા છે. એ કોઈ ઇતિહાસમાં કોઈમાં તમને વિશ્વાસ ન આવે ને તો હું તમારા મારા જીવનની વાસ્તવિક એક વાત કરી દઉં. તમારે ત્યાં કોઈક બેન દીકરી આવે આટો દેવા, અથવા કોઈક સાધુ ફકીર આવે લેવા માગવા માટે આવે, એને 5 રૂપિયા દેતા હો ને તઈ ફોટો પડાવજો, અને કોકની 5 રૂપિયા ઉછીના લેવા જાઓ તઈ ફોટો પડાવજો. કેમેરો તો કોઈનું નહીં રાખે ને, કે દેવામાં મોઢું કેવું હોય, લેવામાં મોઢું કેવું હોય. કારણ દેવાની વાત આવી છે, છોડવાની વાત આવી છે. એ મહાપુરુષોએ છોડ્યું છે, છોડી હિમાલયની ગોદમાં વાસ કર્યો છે. અપવાસ કરી અને જીવનના એ અણુ પરમાણુ ફેરવી નાખ્યા છે. જેની આરાધના કરે એ દેવ હાજર થાય. એક નાનભાઈ વાત કરતા હતા મને, બહુ સારી સારી વાતો, એક એવી વાતો કે મને તો ખરેખર બહુ થાક અને ઉજાગરા હિસાબે મને એમ થયું કે આ મુરબી પા તો નિરાય છે, 15 દિનો ટાઈમ લઈને જવું પડે માયતમાજીની વાતો સાંભળવા માટે. ખરેખર હરતી ફરતી એક યુનિવર્સિટી મારે મન તો થઈ હોય. કારણ શું? બહુ ગત જન્મના સંસ્કાર છે. સંસ્કાર વિના, ગત જન્મના પુણ્ય વિના ભાગશાળી જીવન આવું સાનિધ્ય ન મળે ભાઈ. આજે હારું તો હવું ને થવું છે, કોને નથી થવું આજે? પણ એના માટે ગદ્ય નામ સંસ્કાર હોવા જોઈએ અને એની હારે પાછો પુરુષાર્થ હોવો જોઈએ. પુરુષાર્થ વિના કેમ મળી શકે? અને આજે આપણે તો આપણી કમનસીબી તો શું છે, આપણે તો કાંઈ કરવું નથી ને બધું જોઈએ, હારું હારું જોઈએ. લ્યો, એ કેવી રીતે બની શકે? ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને ચોખ્ખું કીધું છે કે પુરુષાર્થ કર, ફળ દેવું ન દેવું એ મારા હાથની વાત છે. જો આપણે તો પુરુષાર્થ નથી કરવું, નીકળું બેઠું બેઠું ફળ જ ખાવું છે, હારું જોઈ નરહું આવે ને બસ ના નો મજા આવે. એક સંતને કોઈ પ્રશ્ન કર્યો હતો, કારણ કે આ દેશ તો સંતોનો દેશ છે ને, પરમાત્માની દોર હોપી અને જીવવું એનું નામ સંત કહેવાય. દાખલા તરીકે નરસિંહ મહેતાને અમારે જુનાગઢમાં કોઈ એમ કહેતું કે કુંવરબાઈ નું મામેરું ભગવાન પૂરી ગયા, એટલે કે અમારો હરિ ઘરે હાસું. એ જ નરસિંહ મહેતાને કોઈ આવીને એમ કે તમારો દીકરો ગુજરી ગયો તો કે મારો હરિ ઘરે હાસું. સુખમાંય મારો હરિ અને દુઃખમાંય મારો હરિ, એને નરસિંહ મહેતો કહેવાય. અને અટાણે તો ઘણાય ખેંગારના વખતની ચશ્માની ફ્રેમ ભૂલી ગયો હોય અને આપણે એમ કહીએ કે તમારા ચશ્મા પડ્યા, એટલે શું કહે ખબર? મારું કે હાવ નરસિંહ મહેતા જેવું ખાતું છે. એક હળેલ ફ્રેમમાં નરસિંહ મહેતાનો દીકરો થામાં, નરસિંહ મહેતો ચશ્મા નહોતો ભૂલ્યો, સંસાર ભૂલ્યો હતો અને એનો તે કાપો વાર્યો છે. ભલા માણા સુકામે હાવ? એક સમંદરમાં હોડી વહી જતી હતી, એમાં મુસાફરો બેઠા હતા, એમે એક સંત બેઠા હતા. શું સંતની સ્થિરતા છે, કલ્પના તો કરો. ઈશ્વરને કરવું છે, ધીરે 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 ખારવો વાણા હેકે જતો હતો હોડી, એમાં ખારવાને કોઈક પ્રશ્ન કર્યો. મુસાફરો બેઠા હોય મારા તમારા જેવા, ખારવાને કીધું તાર બાપા જીવે છે? તો કે ના, એ તો મરી ગયા. પણ શું બીમાર હતા? ક્યાં દરિયામાં બુડીને મરી ગયા ખારવો કે? અરે રામ રામ, તારા બાપા દરિયામાં બુડી ગયા? તો ગા ખારો કે મારો બાપ નહીં પણ એનો બાપ, એનો બાપ, એનો બાપ, અમારે તો હાથ હાથ પેઢીયા દરિયામાં જ બુડે ને ભાઈ. ઓહો, એલો મુસાફર કે તમારી હાથ પેઢી દરિયામાં બુડી ગઈ અને તોય હજી દરિયામાં વાળ આંખો છો? હવે તો બહાર નીકળો, ઘણા ધંધા છે. ખારો કે ઓલા માણસને કે તમારા બાપા ગુજરી ગયા કે જીવે? તો કીધું ગુજરી ગયા. કેવી રીતે? તો કે પથારીમાં ગુજરી ગયા. એના બાપા? તો કે એ પથારીમાં મરી ગયા. ખારો કે તોય પથારીમાં હુવો છો હજી? હંકેલીને મૂકી દો ને એક બાજુ, તમારી પથારી હંકેલાય તો અમારી આ દરિયાની હંકેલાય. પણ મુસાફરો બેઠેલા, એમાં સંત બેઠેલા, બરોબર મધદરીએ વાણ આવ્યું પણ વાણ આવતાની હારે તો તોફાન ઉપડ્યું. એ તોફાન ઉપડતાની હારે મટી ગયું ઘુમર્યું પડવા અને વાણ એમાં ફસાઈ ગયું. બધા એના જીવ અધર ચડી ગયા. એ મર્યા, એ મર્યા. પછી કાલ છે ને, એ તો મહાપુરુષો કાલને જીતી શકે. આવી જગદંબા જેવી મોતને હામે હાલે હોયું હોય, તારા થોડું બીવાનું હોય, હે તૈયાર થઈ જાય. અમારા એક બહુ મુરુબી સંસારમાં રહેતા પણ સાધક હતા, એ બીમાર પડ્યા એટલે હું એને ખબર કાઢવા ગયો. મેં કીધું કેમ તબિયત પાણી? બસ મને કે બિસ્તરા તૈયાર બાંધી લીધા છે, ટિકિટ કપાવી લીધી છે, ટ્રેન આવે એટલી રાહ જોઈને ઉભો છું પ્લેટફોર્મ ઉપર. મૃત્યુની તૈયારી કરે હે? અને માણસ આજ મૃત્યુથી બીએ હો, આપણે એમ કઈ બહુ વરસાદ પડશે તો મર્યા, આપણે કઈ ગરમી બહુ પડશે તો મર્યા, આપણે કોક વાર કહેવાય છે કે ટાઈડ બહુ પડશે તો મર્યા, પણ તને રાખવો ક્યાં? અમારે તને શિયાળો ઉનાળો ચોમાહું કાંઈ હદે નિંદર લઈ ક્યાં જાવ? અને વાતની વાતમાં એ મર્યા, એ મર્યા, એ મર્યા. દીમા દહ વાર મરે, દહ વાર બેઠો થાય પાછો. જીવ અધર ચડી ગયા બધા, વાળ બુડવાનું થયું એટલે. પણ સાધુને બુડવાનું દુઃખ નહોતું, તરવાનો આનંદ નહોતો, પણ કમંડલ ભરી ભરી અને વાળમાં પાણી નાખે, બહાર કાઢવાનું બદલે માલિકોર નાખે કમંડલ ફરી ફરી. અને માણસોને એમ થઈ ગયું કે આ નહીં બુડતું તો બાપુ તો બુડાડવાના છે હવે આથે કરી. પણ બન્યું એવું કે તોફાનમાં જ વાળ બારું નીકળી ગયું. એ જેવું વાળ બારું નીકળી ગયું એટલે પછી સાધુ વાળમાંથી લઈને પાણી દરિયામાં નાખતા હતા. એમાં કોકે પૂછ્યું, બાપુ આમ કાં કરો? હોળીમાંથી પાણી બહાર કાઢવાને બદલે તમે કમંડલ ભરી ભરી નાખતા હતા કા? તો કે જો ભગવાનને બુડાડી દેવા હોય પછી મોડું શું કરવું? હું એને મદદ કરતો હતો, લઈ જા જટ્ટાર, લઈ જાવ તો તલીએ લે, હું તને મદદ કરું. અને હવે એને બુડાડવા નથી તો આપણે આપઘાત કરીને કઈ મરીને જ જવું. કઈ ઈશ્વર જેમ રાખે એમ રહેવું એનું નામ સંત કહેવાય. જે છોડી અને નીકળે એને સંત કહેવાય. જેમાં કાંઈક પ્રયત્ન છે, જેમાં સમર્પણ છે. કૃષ્ણ રાધાના ગીતડા મારે તમારે ગાવા પડે એનું કારણ શું? રાધાનો પ્રેમ કૃષ્ણને દ્વારકાની માલી પર હલાવી નાખતો હતો ભાઈ. એનો વિરહ એવો હતો ને. મને નારાયણભાઈ બહુ સરસ વાત આજ કરી હતી કે પૂજ્ય મહાત્માજી તો કાવ્ય લખતા લખતા માને એમ કહેતા જગદંબાને, હે માં હવે હું તને ઠપકો આપું છું કે હું માં થાઉ, તું મારી ભૂમિકા આવી તો તને ખબર પડે વિરહ કેવો છે. કેટલું બધું સરસ એ વિરહ તો રાધા સમજી શકે. કૃષ્ણ કનૈયાનો કેટલો વિરહ હતો એ રાધાજી. એકવાર કૃષ્ણનું ચિત્ર બહુ દોર્યું સરસ દિવાલમાં, અદભુત ચિત્ર દોર્યું, પણ પગ નો બનાવ્યા. એટલે ઓધવજી કીધું કે આ પગ કા કર્યા નહીં? તો કે પગ કરું પાછો હોયો જાય એટલે પગ નથી કરવા. હે કે પગ બનાવ ધોળી હોયો જાય, પગ નથી બનાવવા મારે. ઈ જે પ્રેમ તત્વ છે, ઈ જે સમર્પણનું તત્વ છે. ઓધવજી આવ્યા સંદેશો જયારે મથુરામાંથી લઈ અને ગોપીઓને કીધું કે હું સંદેશો કૃષ્ણનો લઈને આવ્યો છું. એટલે ગોપીઓ દાંતમાં નીકાળવા. ઓધવજીને તો એમ હતું કે ગોપીઓ આગળ હરખા હે કે કૃષ્ણનો સંદેશો, એમાં તો દાંત બન્યું કાઢવા. એટલે ઓધવજી તો ડાયો પુરુષ ને, એટલે સમજી ગયા કે આ પ્રેમની નગરીમાં આવ્યા છીએ એટલે આપણે જાળવવું જોઈએ ને કે ભૂખા નીકળી જાય આમાં આપણા. એક ગોપી આગળ આવીને કહે છે કે શેનો સંદેશો લઈને આવ્યા છો? કે હું મથુરામાંથી આવ્યો છું કૃષ્ણનો સંદેશો લઈને. ઓધવ અમારા ગોકુળનું એક પણ ઘર એવું નથી, અમારા ગોકુળનો એક પણ નેહડો એવો નથી કે જ્યાં કૃષ્ણનો રણકાર ન હોય. અમારે રોમે રોમ કૃષ્ણ રમે છે. વધુજી બહુ સમજી ગયા જ્ઞાન. હવે આગળ વધ્યા જેવી વાત નથી એટલે વાતને વાલીને શું કીધું ખબર? કે મારે નંદબાવાને નેહડે જવું છે, મને રસ્તો બતાવો ને. એટલે એક ગોપી આગળ આવીને કે કે આ પાણીનો જે ધોરિયો વયો આવે છે ને, નીક વયા આવે છે ને, તો એને કાંઠે કાંઠે વયા જાઓ એટલે નંદબાવાનો નેહડો આવી જશે. પણ ઓધવ એક ધ્યાન રાખજો, એ પાણીનો જે ધોરિયો વયો આવે છે ને, એ અમારી ગોકુળની ગંગા છે, એમાં એની ઇજ્જત રાખજો, એમાં પગ ન બોલતા. અને પાણીનો જે ધોરિયો વયો આવે છે એ નંદબાવાના આંખના આહુડા છે, જશોદાના આંખના આહુડા છે, અને કૃષ્ણના વિરહમાં રોવે છે એ ગાયુના આહુડાનો ધોરિયો વયો આવે છે પાણીનો, એને કાંઠે ને કાંઠે વ્યા જાઓ ને એટલે નંદબાવાનો નેહડો આવી જાય. અને વધવ ફરી વાર કૃષ્ણને મળો તો અમારો સંદેશો કહેજો. માધવ મળે તો એને કહેજો કે તેદીનો રાસ તારો બાકી છે. એ માધવ મળે તો એને કહેજો કે તારા મોગરાના વાવેલા ફૂલી તો અમથા અમથા ખરી જાય છે. એ હયા ફૂટાને તમે કહેજો. એ માધવ મળે તો એને કહેજો કે ગોકુળમાં એક નથી યમુના, હવે તો નેણે નેણેથી વહી જાય છે. એ કૃષ્ણ મળે તો કહેજો, એ ગોકુળના ગોવાળિયાને કહેજો કે આવી ઠેર ઠેર મૂકે ને માયા, આ તો ગોકુળ છે તે સહી જાય તારા વિરહને. તારા વિયોગને કોણ છતાં એક કામ કરજો. શું? એવો દાવાજી રે મારા વાલાને વધીને ખેજો, માને તો મનાવી લેજો રે મારા કૃષ્ણને વધીને કહેજો. ઓધવ અમારા ગોવાળને કહેજો કે મથુરાના રાજા થયા છો અને હવે ગોવાળોને ભૂલી ગયા છો. એ બોલી માને તીને બોલે ગયા છો રે
કઢીને કેજો,
માને તો મનાવી લેજો રે તમે મારા ગોવાળને, વધીને કેજો. હું ગોપીઓનો ભાવ હશે, હું વિરહ હશે, અમારા કૃષ્ણને મનાવી લેજો. પણ હવે સાંભળજો કે અમે એવું સાંભળ્યું છે વધો
કે કુબજા છે રંગે કાળી, અને તમે જો વને માલી આવી જોડી ક્યાંય નો ભાલી રે, મારા વાલાને વઢીને કેજો.
કુબજા તો કાળી છે, હું આંબલું છે રંગે, અને આ તો વનમાલી અમારો, અને આવી જોડી ક્યાંય વધુ ભાળી નથી. પણ છતાંય જો કૃષ્ણ અહીંયા આવતો હોય તો કેજો. શું બહુ સરસ વાત કરી, શું કીધું
કે વાલાની મરજીમાં રહેશું, એને જે જોઈએ તે લાવી દેશું.
કૃષ્ણ જો અહીંયા ગોકુલમાં આવતો હોય તો એ કેમ કરશું, એના કરતા આગળ વધીને કહીશું
એ ઓલી કુબજાને પટરાણી કેશું રે, મારા વાલાને વધીને કેજો.
એક કૃષ્ણ જો આવતો હોય ને તો અમે કુબજાને પટરાણી કહેવું, પણ કાળિયાને કેજો એકવાર અહીંયા આવે. પણ છેલ્લી કડી બહુ સરસ છે, ઓધવ કૃષ્ણને કહેજો અમને પૂર્ણ વિશ્વાસ છે.
શું કે તમે ભક્તોના તારા એ એવી અમને યાદાર, અને ગુણ ગાય એક ભગો ચારણ રે, મારા વાલાને વઢીને કેજો.
તમે ભક્તોના તારણ એવી અમને હૈયા ધારણ, અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારો પરમાત્મા અમને તારવાનો, શ્રદ્ધા જેને કહેવાય ને, સંપૂર્ણ શ્રદ્ધા. ટોપડી દૂધની ભરી હોય ને ભાઈ, એને જો દહી કરવું હોય ને તો છાંટો સાય નાખી છીબું ઢાંકી આખું ઘર હોઈ જાય ને, એટલે હવારમાં ઢેફું થઈ જાય. પણ જો ઉઠી ઉઠીને છીબા ઉંચકાવ્યા કરે, જાયમું છે કે નહીં, જાયમું છે કે નહીં, જાયમું છે કે નહીં, અને આંગળીઓ ભરાવ્યા કરે તો કોઈ દી નો જામે. એમ સાધનાનો ભક્તિનો માર્ગ તો એવો છે કે સંપૂર્ણ શરણાગતિ. હે ત્રાઇમામ શરણાગત, દયાનો સાગર છે, પરમાત્મા છે. વિભીક્ષણ મળવા આવ્યા સુંદરકાંડમાં છે ને, તો રામે લંકા આપી દીધી લ્યો. તો સુગ્રીવે કીધું, પ્રભુ ઉતાવળ નથી કરી તમે થોડી, કે કા કે તમે વિભીક્ષણને લંકા આપી દીધી એમાં મને વાંધો નથી, પણ હજી તો રાવણના હાથમાં એ વખત તો છે ને, એ કાલે સવારે તમારા પગમાં પડશે. તો કે તો રામ કે મને વિશ્વાસ છે કે રામ સુગ્રીવને કહે છે કે મને પૂર્ણ વિશ્વાસ છે કે અવધની ગાદી ભરત નહીં સ્વીકારે, એ રાવણને આપી દઈશું. હે કે હું રાવણને આપી દઈશ. જો લંકા લીધા પહેલા જે વિભીક્ષણને દઈ દીધી, એ રામને મંદિરે આપણે પગે લાગવા જઈએ છીએ અને જબાના ખિસ્સામાંથી દોશીઓ કાઢી અને એના ટકામાં મારીએ છીએ, તો એ રામને એમ થતું હોય છે ને કે હું મૂર્તિમાં જડાઈ ગયો, નકર કોડા રાવણ પછી તારો જ વારો હોય. તું રામાયણ સાંભળીને આવીને મારા કપારમાં દશિયા મારશો, તને ખબર મેં લંકા લીધા પહેલા દઈ દીધી એને, અને તું મને કટાઈ ગયેલ દસ્યું મારા માથામાં મારી, એ તો હું લાટાર છું મૂર્તિમાં જડાઈ ગયો, નકર તારા ભૂકારનો કાઢી નાખું. તઈએ આપણે એમ થાય, હાવ સાચી વાત છે, દયાનો સાગર છે, એ તો બહુ કરુણાનો બાદશાહ કીધો છે, બહુ સાચી. હમણાં મારો રેડિયો પર પ્રોગ્રામ હતો રાજકોટ, હું તો માતાજીને પરમદી વાત કરવાનો હતો પણ હું ભૂલી ગયો, મારે બસનો ટાઈમ થઈ ગયેલો એકદમ ઉતાવળમાં, મારે જમવો, હું જમવા બેઠો જમવા બેઠું ને આમ કોળીઓ હાથમાં લીધો ને, તો મને વિચાર આવ્યો કે પરમાત્મા દયાળુ કેવો છે, મોઢું નાક અને આંખ્યું એક જ લાઈનમાં આપ્યા છે. તમે આ મનાજનો કોળીઓ હાથમાં લ્યો એટલે આંખ કહી દે કચરો નથી, નાક કહી દે દુર્ગંધ નથી, જીભ કહી દે બેસવા જ નથી જીવ. પણ જો નોખું નોખું દીધું હોય તો અહીંયા નાક દીધું હોય, અહીંયા આંખું દીધી હોય તો અહીંયા હુંઘાડવા જઈએ, અહીંયા દેખાડવા જઈએ, હે તો બસ હોય જાય. કેવો દયાળુ છે! આપણે મનુષ્ય બનાવીને તો આપણી ઉપર એને કરુણાનો ઢગલો કરી નાખ્યો, પણ આપણું અભિમાન છે ને એની કરુણાને સમજવા દેતું નથી. ભાઈ, મને એક જણે કીધું તું, મને કે ભીખુદાન ભગવાને કાન હું કામ દીધા છે? એટલે મેં કીધું સાંભળવા માટે. મને કે તો નીકળ્યા કાણા દીધા હોત તો ન હાલત, આ લોસા હું કામ ચોટાડ્યા હવાળ્યા છે. મને કે હાવ ભગવાન ખોટો માલ બગાડ્યો ને. અને મને એમ થયું મળવું, મેં કીધું આ તારી વાત તો સાચી, એનું શું કારણ છે? મને કે ભગવાનને ખબર હતી કે આને ચશ્મા આવશે. બોલો જી, શું થાત છો? હમણાં શું થાત? આ ખોપરામાં ખીલા ધરબા કે દાંડલા રાખવા આવતી? ડગલે ડગલે મારીને તમારી ચિંતા કરીશ મારા નાથે. હો, કાલ કરુણાનો સાગર છે ને, રહેમનો બાદશાહ કીધો છે એને. અને એની જોતું જે દેખાતી છે મા જગદંબાને અને માયતમાને, ત્યાં શું એનો આનંદ છે! એની વાતો કરવાથી જો મને તમને નશો આવતો હોય તો એ જીવતર જીવનારને કેવો નશો હોય છે! માટે હર ભજવું, હક બોલવું, દોનો બાતા વલ, એ નરને ઉતરે નહીં કદી આઠો પોર અમલ. એને તો વગર નશે નશો હોય, કારણ કે એને અંદરથી આનંદ આવે છે. આપણે બહારથી મેળવ્યા હાવ, આપણો અંદરનો ખોઈ નહીં ગયો હાવ આનંદ. અંદરનો આનંદ છે એ જ બહુ મોટી વાત છે. એર કન્ડિશન રૂમ હોય એ શેઠને પૂછજો કે તારા કાલ જેમ ટાઈટ થાય ખરી? તો કે ના, કાલ જેમ ટાઈટ નથી થતી. એર કન્ડિશન છે ને એ બહારથી ટાઈટ આવે, અને ઓલી તો અંદરથી ટાઈટ આવે ભાઈ બહુ. અને પાંચ વસ્તુ અંદરથી આવે છે, જ્યાં લખવી ત્યાં લખી લેજો. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા ટાવની ટાઈટ. આ પાંચે હેરડા માલિકોરથી છૂટે છે, બહારની કોઈ જરૂર નથી. ત્યારે આ બધા મહાપુરુષોએ અંદરની દુનિયાને હણગારી છે. અંદર આત્મા છે ને એને હણગાર્યો છે, અને આપણે બહાર જવા માર્યા. વાં જાય, વાં જાય, વાં સુખી છે, વાં સુખી છે, હળિયું કાઢી લઈ પૂરું થઈ જાય, જીવતર ખતમ થઈ જાય. પણ હરદાની માલિપા બેઠો છે, એ અંદર આત્માની માલિપા બેઠો છે. ભલા માણસ, તારે જીવને તું કોગદી પૂછ એકાંતની માલિપા. અમારા ગરવા ગિરનારમાં એક સંત મને હમણાં મળ્યા, મેં એટલું જ પૂછ્યું એને. મેં કીધું, બાપુ આ દુકાળ કેમ પડ્યો, કેમ વરસાદ નહીં વરસતો હોય? તો મને કે મને હું કામ પૂછો, હો હો ને હોવ પૂછી લ્યો ને. બહુ સાચી વાત, આપણે આપણને પૂછીએ તો અંદરથી બહુ સાચા જવાબ, કારણ કે આપણે દુનિયાને છેતરી હગીએ, આપણને થોડા છેતરી હગીએ. અંદરથી તો એમ કહે કે આ તે કર્યું, આપણે એમ કઈ નથી કર્યું. હાલે કહેવાનો મારો અર્થ, અંદરની દુનિયા હાજી છે ને તો જ બહારની દુનિયા લીલી લીલી લાગે છે. કારણ કોઈ નથી ઊંચ નથી, કોઈ નીચ નથી, બધા પરમાત્માના સંતાન છે. અને હું ન ભૂલતો હોઉં તો મેં પ્રકાશ પંથમાં જ સ્વામીજીના જ પુસ્તકમાં વાંચ્યું છે કે કોઈને ગરીબ ગણીને મદદ ન કરતા. ફલાણો ભાઈ ગરીબ છે ને, હાલો આપણે થોડી મદદ કરીએ, એવી જો ઈચ્છા થાય મહેરબાની કરીને જાતા નહીં તમે. પણ તમને એમ જો થતું હોય કે એ માણા છે, હું માણા છું, એનો મારો બાપ એક છે, માટે મારે ફરજ છે એની મદદ કરવા જાવી, તો જ મદદ કરજો, નકર ન કરતા. બહુ સાચી વાત છે. તમને કેમ, તમે એને ગરીબ કેમ કહી શકો? રહેમનો બાદશાહ એનો બાપ છે. તમે ત્રણ ઢોકળાના માણા એને ગરીબ કહી શકો? તમને આ જ ખબર પડી કે ખાધા વિના નો બેઠો, પણ ચાર દી પહેલા કોણ તમે ખબર આવી હતા એને? એક વચ્ચે વાત કરી દઉં, એક દરગાહમાં એક ગરીબ માણસ ગયો. દરગાહના મુજાવરે કીધું, શું આવ્યા? એક રાત રોકાવીને જો થોડું ખાવું છે એમ તો કહા બંદગી કરતે હો હે કે બંદગી કરતે હો કે બંદગી કે આજ હી નામ સુના હૈ બંદગી નથી કરતા તો કે ના મારા મારી દરગાહમાં ન રહી શકો નીકળી જાઓ બહાર બિચારો હોય ગયો જેવો હોય ગયો ને અને દરગાહનો મુજાવર હાથમાં તસ્બી લઈ અને દરગાહની પાસે નમાજ પઢવા બેઠો તો દરગાહમાંથી અવાજ આવ્યો કે જે બંદાને હું 40 વર્ષથી મારી દુનિયામાં હાંચું છું એને તું એક રાતનો હાંચવી ગયો અને હવે હાથમાં માલા તસ્બી લઈને તું મને છેતરવા માટે બેસી ગયો એવો હું બોલો છું તારા છેતરાઈ જાઉં એમ આ વાવાઝોડા હું મોકલું છું મને ગમતો ન હોય તો ઉલારીને દરિયામાં નાખી દીધો હોય એને કીધી ને પણ એ જીવે છે એનું કારણ પરમાત્મા કે મને ગમે છે કહેવાનો મારો અર્થ મનુષ્ય શરીરે પરમાત્માને મેળવવા માટે બુદ્ધિ આપી છે અને બુદ્ધિ આપીને પરમાત્માને મેળવવા માટે પરમાત્માએ બુદ્ધિ આપી હો કે મારી પાસે આવે આ જીવ અને આપણે ગાળિયા તૈયાર કરી લ્યો એકબીજાને ડોકમાં નાખવા હારું થયું બુદ્ધિનો દુરુપયોગ કર્યો કેવો ઉપયોગ કર્યો હમણાં અમારે જૂનાગઢની સત્ય ઘટના કહું એક જણાના દીકરી અમેરિકા એણે 21 મોતી મોકલ્યા એના બાપ માટે તો મોતીની માળા કરાવવા ગયો ઝવેરીની દુકાને કે આ માળા કરી દો ને તો ઝવેરી હાથમાં મોતી લીધા તો એમ થયું ઓહો શું મોતી આ કોને મોકલ્યા કે મારી દીકરીએ મોકલ્યા કેટલા છે તો 21 છે ઝવેરી મીંડો ગણવા 1 2 3 4 5 ગણતા ગણતા ખોરામ નાખી દીધું ઓલો જોવે એમ ઘરાક પણ એમ થયું કે માળે નાખી દીધું ખોરામાં હવે આપણો ઘણા વર્ષોનો સંબંધ કેવું કેમ અને ઝવેરી કે આ 20 છે હો 21 નથી અરે ઓલો કે હોય નહીં તો કા ગણી લ્યો એટલે ઓલો ઘરાક હતો એ ગણવા મીડ્યો 1 2 3 4 એણે કે એના ખોરામ નાખી દીધું એ ઝવેરી નજર નહીં અને કીધું કે લ્યો બરાબર 20 છે કરી નાખો તમે તમારે બોલો હવે ઝવેરી નાખ્યા છૂટક્યો છે 20 કરવા હોય તો બોલો હવે આમાં કોણ હાલ હામાં ગાળિયા કરીને તૈયાર થયા ભણના દીકરા જે બુદ્ધિ પરમાત્માને મેળવવા માટે પરમાત્માએ આપી એને બદલે છેતરામણી શરૂ કરી દીધી માણસોએ લ્યો થોડું જીવતર ભલે જીવાય પણ ગુલાબના ફૂલ જેવું જીવાય તો જગત ફૂલતી નથી કોઈ દિવસ ભારતના બગીચાના ફૂલડા પરમ પૂજ્ય માતાજી મહાપુરુષો મહાસંત જે છે અને જે ગયા છે એની સુવાસ મુકતા ગયા છે એ ગયા નથી એના સુગંધે તો હું અને તમે જીવી રહ્યા છીએ ભાઈ એ ફૂલડા કરવાળા નથી ફોર્મું મૂકી અને ગયા છે કે ફૂલડા અમે કાલે કરુમાં જ જાશું પણ ફૂલડા અમે ફોર્મું મુકતા જાશું એ ફૂલડા અમે ફોર્મું મુકતા જાશું અને મનુષ્ય અવતાર કઈ વારે વારે આવે છે કવિ દલપતરામ ડાયાભાઈની ગુજરાતની શ્રેષ્ઠ કવિતા રવિ પછી તો સોમ છે ત્રીજો મંગળવાર ચોથો બુધગુરુ પાંચમો છઠ્ઠો શુક્રવાર શનિવાર છે સાતમો છેલ્લો વાર ગણાય ગયો આ આમાં કોઈ દી આપણે ઊંડા નથી ઉતર્યો કે હું કહેવા માંગે છે આપણે તો ઉપર ઉપર નક્કી કર્યું કે અઠવાડિયું પાકું કરવાનું છે ઝપટ કરી લ્યો આ અઠવાડિયું પાકું કરવાનું છે એમાં ઊંડા ઉતરો તો ખબર પડે કવિ દલપતરામ ડાયાભાઈ એની જિંદગીનો નીચોડામાં આપ્યો શું રવિવાર પહેલા રવિ નામ સૂર્ય સૂર્યનામ તાપ તાપનામ દુઃખ દુઃખને જો સહન કરી લ્યો ને તો બીજે દી સોમવારની શીતલતા મળે સોમવાર ચંદ્રમાનો વાર છે એ શીતલતા આપે અને જે માળાને શીતલતા મળે ને એ માળાનો ચારે દિવસે મંગલ વર્તાવો મને વાર મંગળવાર આવે જે માણસનો મંગલ વર્તાય ને એ માણસ બુદ્ધિ પ્રાધાન્ય બને વાર બુધવાર આવે જે માણસ બુદ્ધિ પ્રાધાન્ય બને ને દુનિયા ગુરુપદ આપે વાર ગુરુવાર આવે છે ગુરુપદ મળ્યા પછી એના હાથમાં શુક્ર નામ શક્તિ આવે વાર શુક્રવાર આવે છે પણ શુક્રનામ શક્તિ જો હારે રસ્તે વપરાય તો વાંધો નથી નકર શનિવાર ભૂકા ઘાટ નાખે વાર આવે હનુમાનજી વાર એક ગદા ભેળો ગોટો વાળી દે ક્યાંક અને પછી રવિવાર એટલે બજારો બંધ હોય બોલો આ ચક્ર પૂરું થઈ ગયું મનુષ્યનું એટલે કીધું વીજળીને ચમકારે મોતીના પરોવો પાનભાઈ, નકર અચાનક થાય છે અંધારા. મનુષ્ય જીવન છે ને શરીર, એ વીજળીનો ચમકારો છે. એમાં ધર્મનું, નીતિનું, ન્યાયનું જો મોતીડું પરોવાઈ જાય તો વાંધો નથી, નકર પસ્તાવા સિવાય બીજું કાંઈ નથી. ઘણા એનસી વાત કરતા, ગઢપણમાં ગોવિંદના ગુણ ગાહું અટાણે હું ગાય. ગઢપણમાં ગોવિંદના ગુણ ક્યાંથી ગાય? કે તું ઠેબે સડાયો હોય, તારા છોકરા વેચને તારા ખાવાના વારા કાઢ્યા હોય, ત્રણ ત્રણ દીકરા વિશે બાપના ભાગ પાડ્યાના દાખલા છે. લ્યો, ત્રણ દીકરા હોય ને પછી બાપના ભાગ પાડે મોટા થાય એટલે. મોટો હું છે ખબર? આખું વર્ષ કે બાપા મારા ઘરે ન પોહાય મને, એને ભલે નહીં. ચાર મહિના હાંસવે હું, એથી ઝીણકો કે તો ચાર મહિના હું હાંસવી દે, એથી ઝીણકો કે તો ચાર મહિના હું હાંસવી દે. વેસાણો ને ચાર ચાર મહિને પછી ઋતુ ફરે, બાપાનો ખાટલો ફરે. શિયાળો ઉનાળો ને ચોમાહો, ઉનાળામાં વાવ હોય, શિયાળામાં વાવ હોય, ચોમાહામાં વા પીડ્યો હોય. હવે તો જીવવા કરતા મૃત્યુનું મીઠું કરી લે, આ છોકરાને તારા ભાગ પાડ્યા છે. એમાં હરિના ગુણ ક્યાંથી ગવાય? હરિના ગુવાન તો જ્યાં જાગે ત્યાં રામ ભજે, સુતા રામ સંભાર, અને ઉઠત બેઠત આત્મા અને ચાલનતા ચિતા. ડગલે ને પગલે રામને યાદ કરે, ડગલે ને પગલે કૃષ્ણને યાદ કરે, ડગલે ને પગલે તું પરમાત્મા તત્વને યાદ કરે. ભૂલમાં ભલા માણસ, ભૂલવાનો વારો નથી, જાગવાની વાત છે. જત જાય. એક બહુ સરસ મને પ્રસંગ યાદ આવ્યો છે. ગામનો એક રખેહર રાજમાં વાળવા જાય, બજાર વારે પછી ગઢ વારે, રાજમાં વારે. બહુ સરસ દ્રષ્ટાંત મને બહુ ગમે છે. એમાં એકવાર ઈ ભંગ્યો વારતો આમ ઊંચું જોવે તો ઝરૂખામાં રાજકુંવરી ઉભેલા, એનું નામ ચંદ્રમુખી હતું. રૂપરૂપનો અંબાર હતી હો બાઈ દીકરી. એ ઝરૂખામાંથી બહાર અંદર ગઈ ને ત્યાં રખેહરને તેમ થયું કે વીજળીનો ચમકાણો થયો, શું થયું એમ, એવું રૂપ આપેલું પરમાત્માએ. રખેહર ઘેરે આવીને એની પત્નીને કહે, હવે હું વારવા નહીં જાઉં. કે કા? કે ઓલી કુંવરીને મારે મળવું છે. તો એની પત્ની કે, તારો મગજ ખાઈ નથી ગયો ને? તારે કમાઈ છટકી ગઈ હોય તો વાત કરી, તો એની આપણે દવા કરાવીએ. તો કે ના ના, કમાઈ નથી છટકી, તો તે તું તને શરમ નથી આવતી? કુંવરીને તું કોઈથી મળી હઈ ખરો? તું વારવા ગયો ને રાજકુંવરી બારા નીકળ્યા ને એ સંયોગ તો ભગવાન જાણે કેમ બન્યો, કેમ જાણે, અને હજી તું એમ કે મારે મળવું છે? તો મારે અને નથી ખાવું, પાણીએ નથી પીવું, બસ હું આ બેઠો. એટલે એની પત્ની ને એમ કે કાલે હાજે ભૂખો થાય ખાઈ લે. એક દી, બે દી, ત્રણ દી, ચાર દી એ ભાઈ પાણી વિના, અન્ન વિનાના ઉપવાસ શરૂ કર્યા. તો બાઈને ચિંતા થઈ કદાચ ગુજરી જાય તો. એટલે એને લાગવગ કરીને કુંવરીની મુલાકાત માગી અને કીધું કે બેન, મારા પતિ એવી હઠ લીધી છે કે તમને મળવું છે. કે મને મળવું છે? તો કા, એમાં કાંઈ વાંધો નહીં, પણ મારી એક શરત છે. હું એને કયો, છ મહિના રામનું નામ લઈએ, પછી કહેજો ચંદ્રમુખી અહીંયા મળવા આવશે, તમે ત્યાં ન આવતા. કે એટલે એ તો ઘેરે ગઈ ને એને ધણીને વાત કરી કે છ મહિનાની મુદત આપી છે, છ મહિના રામનું નામ લ્યો તો આપણે ત્યાં નહીં જાય, એ આપણા વાહમાં આવશે. એમ તો કા પલોઠી વાળીને બેસી ગયો ભાઈ. રામ 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 રામ. પણ વાલ્મીક ઋષિએ જેમ આસન વાર્યું ને એમ એક રખેહરે આસન વાર્યું અને રામનો રણકાર લાગી ગયો ભાઈ. એક મહિનો, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના, પાંચ મહિના અને છ મહિનાનો હુરુ થઈ ગયો. ભલે ભૂગા ભાળ ભાળ તિહારા ભામણા અને મારદની કિરણો ધરતી ઉપર પથરાણી, ચંદ્રમુખી વાલે વાલે મોતી થઈને તૈયાર થઈ. દાસી, એ બેટા દાસી, દાસી આવી હું છે બા, રસ તૈયાર કરો બેટા. કેમ? છ મહિનાની અવધિ પૂરી થઈ ગઈ છે, આજે આપણે વાસમાં જવું છે, વચનનું પાલન કરવા. એ રૂપરૂપના આવરણ વાળે વાળે મોતી થયા. એ કાટ 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 દાદરો ઉતરી એ રથમાં બેઠી. પણ દુનિયાના માણસો જેવા મીડાકા ક્યાં જાય રથમાંથી? કોઈની એસી નથી ઉતરી. એ રસ હરિજન વાસમાં, ભંગી વાસમાં ગયો. બાઈ ઠામડા ઉટકતી હતી, રથમાંથી એથી ઉતરીને ચંદ્રમુખી કહે, તમારા પતિને કયો, છ મહિના પૂરા થઈ ગયા, ચંદ્રમુખી મળવા આવી છે. એટલે ઠામણા ઉટકતી હતી, પડતા મૂકી બાય તો ભૂલી ગઈ હતી. અને ખૂણામાં ઓલો બેઠો તો રામ 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 કરતો, છ મહિના અંજળ વિનાના. એને આમ હલાવીને સમાધિમાંથી જાગૃત કરે એમ જાગૃત કરીને કીધું એની કરવાલી કે હેબલો હા એમ જાગો તો ખરા તો કા 6 મહિના પૂરા થઈ ગયા ને ચંદ્રમુખી આવ્યા છે અને આંખ ઉગાડતો ઉગાડતો આ ધરતીનો ભંગ્યો એટલું બોલ્યો તો કે ચંદ્રમુખીને કહી દો સૂર્યવંશીનો ઉદય થઈ ગયો છે હે સૂર્યવંશીનો ઉદય થઈ ગયો છે એટલે હવે ચંદ્રમા ઝાંખો લાગે છે મને તમારું રાજે નાનું લાગે તમે મને નાના લાગો છો પણ વચનનું પાલન કરીને આવ્યા છો તો છેલ્લો ડોકમાં ઢોલ નાખીને વગાડીનો તમે લગ્ન કરી લ્યો કહેવાનો મારો અર્થ એક નાનામાં નાનો માણસ જો રામનું શરણ લઈ લે અને દુનિયા એને જો નાની નાની લાગતી હોય તો મહાપુરુષોને કેટલી દુનિયા નાની લાગતી છે જે સુખને માટે હું અને તમે આખી જિંદગી ખર્ચી નાખીએ છીએ એ સુખ તો તજીને બેઠા છે મહાપુરુષો જે સુખને માટે હું અને તમે રૂમાળા લઈએ છીએ જે સુખને માટે હું અને તમે ઉજાગરા કરીએ છીએ એ સુખને તો ઠોકર મારી અને મહાપુરુષો નીકળી ગયા છે પરમાત્મા તત્વને મેળવવા માટે એને મેળવવા માટે પુરુષાર્થ સમર્પણ પ્રયત્નની જરૂર છે ખાલી વાતો નહીં આપણી પાસે માહિતી છે આ અમલ કરીને બેઠા છે બોર્ડ વાંચો બોર્ડ તમે વાંચો સોમનાથ તરફ જવાનો રસ્તો બોર્ડ કોઈ દી ગયો સોમનાથ હે બોર્ડ નો જાય કોઈ દી બોર્ડમાં એટલો ગુણ ખરો કે એને વાંચીને બીજા હોયા જાય પણ બોર્ડ ન જાય માહિતીની શું જરૂર છે માહિતી હોય હાલો મુરુબી નારાયણભાઈ જ આજ મને વાત કરતા હતા પૂછી બાપજીને મળવા આવે ને એટલે ઘણી વાર ચર્ચા કરે કે જીવવું છે દલીલ કરવી છે લાયબ્રેરીમાં છે કબાટમાં રામાયણ ને મહાભારત ને ગીતા કબાટમાં પડ્યા પણ કબાટની મુક્તિ થઈ કોઈ દી હાલો મને તમને મોઢે રામાયણ છે કડકડાટ રામાયણ બોલી જાય ગીતા બોલી જાય ભાગવત બોલી જાય પણ જીવનમાં અમલ ન હોય તો કબાટ ન માન મારામાં હું ફેર છે ભાઈ હે જીવનમાં અમલ કરીએ આજથી અમલ કરીએ જીવતા શીખીએ જેટલું થાય એટલું પછી તો એલો બેઠો રસ્તો બતાવવા માટે હો ગમે ન્યા જાવ ન્યા રસ્તો બતાવે જો એને યાદ કરો તો હે હિમાલયના પહાડની માલિપા ગામડા ઉભા કરી દઈએ એ મને તમને જીવવાનો રસ્તો ન બતાવે આવો દયાનો સાગર છે અને મા ભગવતી જગદંબા એ તો ગમે ન્યા જ્યોત રૂપે આવે એક પ્રસંગ કહી દઉં ખારવા વાળને તૈયાર કરે ને પછી બાયું વિદાય કરવા જાય ભલે ભોળ્યું બાયું હોય ને જો ભણો તો બહુ સારું વ્યાકરણ સુધીની જરૂર નથી હો ભોળી પ્રાર્થના હાવ તમે કાલી ગેલી કરો તો સાંભળે સંસ્કૃતમાં જ બોલો તો સાંભળે એવું જ કઈ એ તો તમે આમાં હે ભગવાન કરતા રોવા મળો તો અહીં આવી જાય હાજર થઈ જાય બોલવાની જરૂર નથી કઈ કહેતા હતા મને મૃદી કે પૂછ્યું મહાત્માજી કલાકોના કલાકો સુધી શ્રાવણ ને ભાદરવો જાય આહુણા જતા આંખમાં સતત કેટલું હૃદય મેલી મારી પાસે એને કેવી કરુણા આવતી છે એને દર્શન દેવા આવે એને રસ્તા બતાવવા આવે એક દાખલો દઈ દઉં મારા ને તમારા જીવનનો 70 વર્ષનો બાપા હોય 70 વર્ષના એ એના દીકરાના દીકરાને રમાડતા હોય એ 3 વર્ષનો હોય પોતે 70 વર્ષના હોય દીકરાનો દીકરો 3 વર્ષનો હોય પણ દીકરાનો દીકરો વાલો બહુ હોય કારણ કે મૂડી કરતા વ્યાજ વધારે વાલો હોય એટલે 3 વર્ષના દીકરાને ખોરામાં બિહાળી અને રમાડતા હોય ને એમાં છોકરો 3 વર્ષનો આમ કીડી હાલી જાય ને એટલે હું કે ખબર દાદા જો તીરી જાય તીરી કીડી નો આવડે એને તીરી કે કારણ કે 3 વર્ષનો છે ને કાલું બોલે તો 70 વર્ષનો ડોહો હું કે ખબર જો બાજુમાં મતોરો જાય મતોરો જો મતોરો જાય તેને મકોડો નથી આવડતો આવડે હો હિંતેર સોમાં ગડસોલિયા ખાઈને વૈયા ગયા માથેથી એને મકોડો આવડે છે પણ મારો છોકરો રાજી રહી એટલે પોતે તોતડું બોલે એટલે હું અને તમે પરમાત્માના સંતાન છીએ આપણે તોતડું બોલીએ તો એ તોતડું બોલે આપણા આમો સંસ્કૃતમાં જ બોલીએ એવું કઈ જરૂર નથી કાલી વેલી ભાષામાં એને યાદ કરી શકાય છે અરે કામ કરતા કરતા ઠામ ઉટકતા ઉટકતા વેપાર કરતા કરતા મજૂરી કરતા કરતા હે મારા નાથ તું દયાનો સાગર છો તું અમારું રક્ષણ કરજે. તો આવે રક્ષણ કરવા, વાન તૈયાર થાય ને, દરિયાને કાંઠે કોગડી ઉભા રહેજો, દરિયાને કાંઠે કોગડી જઈને ઉભજો, અને દરિયાના જે લોડ ઉછળતા હોય ને એને હામી નજર કરજો. એ નજર કર્યા પછી આ વાતને યાદ કરજો કે ખારવા વાણને લઈને મોતના મોઢામાં જતા હશે એની દિશા કેવી હશે. પણ બાયુ અહાડ મહિનામાં લગ્ન થાય, જે ખારવાના અહાડ મહિનામાં જ લગ્ન થાય ભાઈ, અને શ્રાવણમાં તો મોતના મોઢાની માલિપા હાલતું થવું પડે. એને પછી બાયુ શું કહે ખબર દરિયાને, કે હે મોટા પેટવાળા રત્નાગર સાગર, અમારા કાળા માથાના માનવીના ગના હમું જોહીમાં અમે અમારા માણાને તારે ખોલે હોપીએ છીએ. અમે તો ધરતી ઉપર તારા દાખલા દઈ છીએ કે ભાઈ સમંદર જેવું પેટ રાખજો, તું તો સમંદર કેવા. અમે અમારા માણાને તારે ખોલે હોપીએ છીએ એની હેમખેમ પાછા ફુગાડી દે છે. આ બાયુની પ્રાર્થના એને પાછો લઈ આવે છે, અને એ ખારો પછી બધદરીએ જાય અને તોફાન ઉપડે તો ત્યાં પ્રાર્થના કર્યો. આ મા ભગવતીના સાનિધ્યમાં સ્તુતિ ગણો તો સ્તુતિ અને પ્રાર્થના ગણો તો પ્રાર્થના. એ ખારવો મધદરિયાની માલિપા વિટાણો હોય, કાલી મેઘલી રાયતું હોય, દિશા સુજતી ન હોય, પછી આભામંડળના જે તારા હોય ને એના નકશા ઉપર એને વાણને લઈ જવું હોય, પણ એમાં તો વાદળના આડે આવી ગયા હોય એટલે તારા જ દેખાય ને. પછી કેવી મૂંઝવણી છે ખારવાને, પછી પ્રાર્થના થાય અને માને યાદ કરે શું કે મારી એવો ગળી રાત વધારી માં કાલ કાય કાગજલ ઘોળ્યા રે લો. હે માં, આ તો આખી રાત ઓગળી ગઈ અને કાલ કાંઈ કાજલ ઘોલ્યું હોય ને એવું લાગે છે. અને કાલ કાંઈ કાજલ ઘોળી અને પછી કર્યું હું કે મારી જેને એ 9 લાખ આખડ્યું આજી તાર લીએ લોસન બીડારે લો. 9 લાખ આકાશની આંખ્યું છે ને તારા, એને આજી દીધી અને મને નથી દેખાતા તારા. હવે હું તને પ્રાર્થના કરું છું કે મારી હવે એ નાવિકની નજરું પૂગે તું મેર કર માવડી રે લો. હે માં, હવે આ નાવિકની નજર નથી પૂગતી કે મારા વાણને મારે ક્યાં લઈ જાવો. આહા, અને ન્યા મેર કરવા આવી ખરી મધદરીએ તો કા કેવી રીતે ગઈ ન્યા, કે મારી તા તો એ કરુણા ને ઉજલે કોઠે જબું કી જોત વીજળી રે લો. વીજળીનું રૂપ લઈને મધદરીએ ગઈ અને મની વીજળી હરાવા કાઢવા, અને વાળવટાને કે નાવિકને કે આની કોર વાળને લેતો આવ્યો, આની કોર વાળને લેતો આવ્યો, આની કોર વાળને લેતો આવ્યો. આપણે આપણી જગદંબા માને પ્રાર્થના કરીએ કે સંસારના સાગરમાં અમારા નાવડા હવે મજા છે ડોલવા, તો હે માં અમારી ઉપર મેર કરજે, અમને રસ્તા બતાવજે, જીવનનો સાચો રાહ બતાવજે. ભગવતી અમને સાચો રાહ બતાવજે. કારણ સદેહ માં જગદંબા રૂપ મને તમને મળ્યું હોય, આથી વિશેષ આપણે શું જોઈએ. આપણે તો ધનવાન છીએ, આપણે ગરીબ છીએ નહીં, કોઈ દી રાકાય કરવી નહીં, કારણ આપણે તો માનું છત્ર હોય એને રોવાની વાતો જ ક્યાં આવે છે, એને મુંજાવાની વાત ક્યાં આવે છે. જ્યાં માં હોય ત્યાં તો દુનિયા નાની નાની મને લાગવા. આ કૃષ્ણને ભગવાન, આ કૃષ્ણને જશોદાજી મારતા હતા, માર મારતા હતા. મોઢું ઉગાડ, તારું મોઢું ઉગાડ છે ધૂળ ખાધીશ. કૃષ્ણ કે મોઢું નથી ન ઉગાડે કેમ, બહુ મીડા મારવા, બહુ મીડા મારવા તોય મોઢું ન ઉગાડે. એમાં નારદજી નીકળ્યા કે હું છે માં કેમ કૃષ્ણને મારો છો, તો કે મોઢું નથી ઉગાડતો એને ધૂળ ખાધીશ. કે મોઢું ઉગાડવા સારું છે મારો નારદજી, કે હા કે તો નહીં ઉઘાડે, કે તો હું કરું એને ફોહલાવો તો ઉઘાડ નાખશે મોઢું. એટલે જશોદાજી કૃષ્ણને જે મારતી હતી એ જ માં ફો લાવવા માંડી. બેટા લાલા એક વાર તારું મોઢું ઉઘાડ બેટા, તારા બધા ગુના માફ. બસ ભલે ગોપીઓના મય લૂંટ્યા હોય, અને ગોપીઓની ગોપીઓ ફરિયાદ લઈને આવતી ને, માં જશોદા બહેન આ તો જન્માષ્ટમી છે ને, ફરિયાદ લઈને ગોપીઓ જાય કે તમારો કૃષ્ણ અમને હેરાન કરે છે. આપણે ત્યાં અમારે સૌરાષ્ટ્રમાં બાયું ગાય છે, અહીં ગાતી હોય કે ન ગાતી હોય, પણ અમારે ત્યાં ગામડાની બાયું ગાય કે ગોપીઓ ફરિયાદ કેવી રીતે કરે, શું કે
ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારા મટકા ફોડે, મટકા ફોડે મારા મૈડા ઢોળે શ્યામ આવીને મારા મટકા ફોડે.
હે માં, તમારો કૃષ્ણ આવીને અમારા મટકા ફોડી નાખે. કેવી રીતે ફોડે? જશોદા કે એટલે વાત કરે
કે ચાર પાસુ ગોવાલ ટોલે મળીને એક બીજાને કાંધે ચડીને,
ચાર પાંચ ગોવાળું ભેળા થાય પછી એકબીજાને ખંધોલે ચડે,
ચાર પાસુ ગોવાલ ટોલે મળીને એક બીજાને કાંધે ચડીને,
અને પછી
મટુકીમાં મોરલી મારે મારો શ્યામ, શ્યામ આવીને મારા મટકા ફોડે, એ ઘમર ઘમર મારું વલોણું ગાજે આ શ્યામ આવીને મારા મટકા ફોડે.
પણ જશોદાજીને હું કે ખબર, પછી કડક ભાષામાં કે ક્યાં તમને શરમ આવવી જોઈએ કે કા
કે નંદ બાવાને ઘેરે 9 લાખ દૂજે,
તમારે કેટલું ભગવાને દીધું છે, અને
માતા જશોદા મૈડા વાલો હવે તો ગોપીઓના ઘરમાં વાલો ચોર્યું કરે શ્યામ આવીને મારા મટકા ફોડે, ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારા મટકા ફોડે.
આટલી ફરિયાદ કરે ને ગોપીઓ બિચારી, આટલી ફરિયાદ ને અંતે જશોદાજી સાંભળે નહીં પણ લાકડી હાથમાં લીએ, લાકડી વાહે થાય કે તમે મારા કૃષ્ણની ફરિયાદ લઈને આવ્યું છો, તમને ખબર છે કે શું,
કે મારો નટવર છે હાવ નાનો રે મૈયાણ તારું હું નહીં માનું રે, નહીં માનું રે,
મારો નટવર તો હાવ નાનો છે હું તારી વાત નહીં માનું, કારણ તું એમ કે છો કે એકબીજાને કાંધે ચડીને મોરલી મારે, પણ
ચાર પાંચ દિવસથી શીખ્યો છે હાલતા,
આ ચાર પાંચ દિવસે તો હાલતા શીખ્યો છે જશોદાજી કે,
ચાર પાંચ દિવસથી એ શીખ્યો છે હાલતા, ઈ શું જાણે ઈ ચોરવાનું રે મૈયારણ તારું હું નહીં માનું, નહીં માનું રે,
એમ કરીને વાહે લાકડી લે અને ગોપીઓને તગડી મૂકે. ઈ જશોદાજી કૃષ્ણને ફોહલાવે છે, બેટા લાલા તારા તમામ ગુના માફ, બેટા એકવાર મોઢું ઉગાય, તે ધૂળ ખાતી દીકરા મને બરાબર યાદ છે, તું મોઢું ઉગાય, ઈ માર્યો તોય મોઢું ખોલ્યું નહીં, ફોહલાવ્યો તોય ખોલ્યું નહીં. જશોદાજી નારદજીને કહે છે કોઈ હવે રસ્તો ખરો, કે માં હવે એક રસ્તો છેલ્લો છે, મારતા ન ખોલ્યું તો કે નહીં, ફોહલાવતા ન ઉગાડ્યું તો કે નહીં, તો કે માં હવે એક રસ્તો છે મોઢું ખોલી નાખશે. કયો રસ્તો નારદ? નારદજી રસ્તો બતાવ્યો કે તમે એને કયો તમને માં કીએ એટલે મોઢું ઉકળી જાય. હે કે કયો માં? અને ઈ જશોદાજી કરગરવા માંડી, કૃષ્ણ બેટા મારા લાલ તારે મોઢેથી એકવાર બેટા મને માં કહે. કૃષ્ણને નહોતું મોઢું ઉગાડવું, પણ માની કરુણા આવીને એટલે મોઢું ઉગાડ્યું. માં બોલ્યો હતા તો અખિલ બ્રહ્માંડના દર્શન કર્યા માતાજીઓ, અને કીધું કે ના બેટા મને તો મારો કૃષ્ણ જોઈએ છે, મારો લાલ જોઈએ છે, તારું મોઢું બંધ કરી દે. કહેવાનો મારો અર્થ, માં શબ્દમાં અખિલ બ્રહ્માંડ આવી જાય છે, એક માં મળી એટલે બ્રહ્માંડનું સુખ મળ્યું, એવું સાનિધ્ય મને તમને માનું મળ્યું છે. પછી કોઈ પણ એમ કહેતો કેજો અમારે જગતની જરૂર નથી, ભૌતિક સુખની જરૂર નથી. અમારી પાસે જે સુખ છે એ દુનિયામાં કોઈની પાસે નથી, કારણ કે એ સુખ ગમે ત્યાં સહારો કરશે, ગમે ત્યાં મૂંઝવણમાં અંધારામાં અજવાળા કરશે. એ સુખ છે, એ સુખનો વિકાસ પામી અને માના સાનિધ્યમાં જેટલી પ્રાર્થના થાય, પરમ પૂજ્ય મહાત્માજીનું જેટલું સ્મરણ થાય. મને તો એ મહાપુરૂષનું વાંચન એટલું બધું ગમે છે કે હું કેસેટ તૈયાર કરું છું. મેં મુરબી નાનીભાઈને વાત કરી, મારા મિત્ર પરમ અજયભાઈ, જે હું એમનો ઉપકાર માનું છું, મારાથી નાના છે હોવા છતાંય હું એનો ઉપકાર માનું છું કે મને માના સાનિધ્યમાં લેવાય માણસ. કારણ કૃપા સિંધુ તેરી મેં કૃપા ચાહતા હું, અને કી હુઈ કસૂર કી ક્ષમા ચાહતા હું. ઉધારી મેં બીતી મેધી આજી ઉંમર, મેં માને પ્રમદી આ કવિતા સંભળાવી હતી કે ઉધારી મેં બીતી મેરી આધી ઉંમર, જિંદગી મેં અબ કુછ જમા ચાહતા હું. અને બહોત કી હૈ મેને બેફજુલ બાતેં, અબ જપે જાપ તેરા ઓ જબા ચાહતા હું. કૃપા સિંધુ તેરી મેં કૃપા ચાહતા હું, અને કી હુઈ કસૂર કી ક્ષમા ચાહતા હું. કહેવાનો મારો અર્થ, પૂજ્ય મહાત્માજીના પ્રસંગો જેટલા બને એટલા મેળવી, અને એક ઓડિયો કેસેટ તૈયાર થઈ રહી છે, એમનું જયારે અંજલ આવશે, એમનું જયારે હુકમ થશે, કારણ કે બધા દોરણા એના હાથમાં છે, એ જયારે કહેશે ત્યારે એક સેકન્ડમાં તૈયાર થઈ જશે, તો જેના સાનિધ્યમાં મળી શકે, જેનું સાનિધ્ય મને તમને સાંપડ્યું છે, એ જીવન ધન્ય છે, એ જીવન જીવવા જેવું છે, એ જીવનને ટૂંકાવવા જેવું નથી, એ જીવનને તો શણગારવા જેવું છે. કારણ કે જેને માનું સાનિધ્ય મળ્યું છે, એ સાનિધ્ય હંમેશા માટે એમાં કંઈક વિકાસ થાય, આગળ આવીએ. વાતો હવે બહુ ઓછી થાય, જેમ બને એમ જો અમલ થાય તો બહુ મોટી વાત છે. એક માણસે એક માણસને એટલું કીધું હતું કે તમે સમજદાર છો, બોલો કે હા, કે તો તમે દુઃખી હશો, હે કે તો તમે દુઃખી હશો, સમજે એ દુઃખ છે ને. અને બાકી તો તમે જો આ દેશમાં બે વર્ગ છે, આ ભારતમાં હું ઘણી વાર કહું છું, એક બહુ શ્રીમંત, એક બહુ ગરીબ, બેની ફરિયાદ હરખી જ છે. શ્રીમંત તો એમ જ ફરિયાદ કરે છે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે. અને ગરીબો એમ જ કહે છે, ભૂખ લાગે પણ હું કરીએ, ભૂખ લાગે પણ કરવું હું એમ. અને ભૂખ લાગે છે કાંઈ ખાવા નથી, અને ખાવા ઘણું છે તો ભૂખ નથી લાગતી. કારણ પૈસા અનાજ આપી શકે, ભૂખ પરમાત્મા આપી શકે. અનાજ હોય પણ ભૂખ ન હોય તો અનાજનું શું કરો. અને તમે વિચાર કરજો, મેળવું છે એ આપણું નથી, જેટલું ભેળું કર્યું છે ને એ આપણું નથી, થપાટ મારીને કંઈક લઈ લે. કારણ કે દુનિયામાં જ વ્યવસ્થા કરે, કે બીજે જ લેવા નથી જતો કંઈ, કારણ કે એ સંગ્રહ ખોરતો નથી, એ તો આઈને વ્યવસ્થા કરે છે. કેવી વ્યવસ્થા કરે તમને કહું, બાય દળનું કરતી હોય ને, એ દળનું કરતી હોય ને, હુંપડામાં દાણા લીધા હોય, બાજરો ઘઉં, પછી હુંપડું આમાં રમાડતી હોય, તમે જુઓ એ હુંપડું મારતી હોય, એવી ઝપટથી હુંપડું હાલતું હોય, કામ કરતી હોય, છોકરાને ખીજાતી હોય, વાતું કરતી હોય, અને હુંપડું એવી ઝપટમાં હાલતું હોય, કહો જેને આની કરો વહી જાય, ઘઉં આ બાજુ વહી આવે, કહો જેને આ બાજુ ઘઉં ઓલી કરો વૈયા જાય. અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો બેઠો હુંપડું હોવે છે, અહીંથી આય, અહીંથી આય, અહીંથી આય, અહીંથી આય, ઉલારીને વાહ વાહ નાખી દે, ઓલું વાહ નાખી દે. આપણું હુંપડું ઝીણકું છે ને, ઓનું હુંપડું મોટું છે, બસ બીજું આમાં કાંઈ છે નહીં. દુનિયામાંથી બીજે ક્યાંય લેવા નથી જતો કાંઈ. તો પરમાત્મા ભૂખ આપી શકે, પૈસો સગવડતા આપી શકે, પરમાત્મા શાંતિ આપી શકે, આધ્યાત્મિક સુખ શાંતિ આપે. પૈસો કઈ શાંતિ નો આપે, શાંતિ આપે ને પૈસો તો કરોડપતિઓ આવે નહીં, આ બાપ મહાત્મા પાસે ન જાય, એ ખરીદી લે, એટલા રૂપિયા છે નહીં. પણ મહાપુરુષોના શરણમાં જવું પડે એનું કારણ, ભૌતિક સુખ શાંતિ નો આપે, આધ્યાત્મિક સુખ જ શાંતિ આપી શકે છે. અને શાંતિ એ જ જીવનનો ધ્યેય છે, એના માટે સાધનાની બહુ જરૂર છે. જેટલી વાતો કરી એટલી ઓછી છે, માના સાનિધ્યમાં જેટલા ગુણગાન ગવાય એટલું ઓછું. પણ મારી ઈચ્છા છે, માને બહુ થાક લાગ્યો છે હું સમજી શકું છું, પણ મારી એક બાળક તરીકે પ્રાર્થના છે કે માં થોડુંક કંઈક બોલે, આપણા માટે થોડુંક બોલે, એવી હું એમને પ્રાર્થના કરી મારા શબ્દોને વિરામ આપું છું. જય હરિયો હરિયો.